प्रभु श्री राम सत्संग द्वारा मानव शरीर नो साचो उपयोग साचु जीवन एनो सत्संग महिमा आ सत्संग में जणावता के छे कि जेने सदगुरु जीवन नौका ना कर्णधार मळ्या होय सुकानी एने निश्चिंतता होय छे एने क्यारे पण दिशाभ्रम के खोटो मार्ग ए परिस्थिति सर्जाती पण पूरेपूरी श्रद्धा विश्वास पूर्वक सदगुरु मां पोतानु सर्वस्व समर्पण करी अने आ जीवन नौकानु सुकान एने सौंपी देवामां आवे एना माटे भगवाने पोताना श्री मुख कहू कर्णधार सदगुरु आ जीवन नौकाने हंकारवा माटे साची दिशा साचा मार्गे साचा लक्ष्य ध्येय पर पहोंचवा माटे सदगुरु ने अर्पण करी दो जीवन नौका। संसार सागर तो छे अने सागर नी अंदर अपनी नौका पड़ेली छे जीवन नौका। पण अधवच्चे क्यांक तोफान आव्यु क्या प्रकार नु तोफान आव्यु अने क्यांक भागी तूटी जाय अने क्यांक डूबी जाय तो एना माटे बधी रीते सुरक्षित अने बधी ज रीते विश्वास पात्र कोई पण जो सुकानी एक होय कि आपणी नौका ने डूबवा नहीं दे खोटे मार्गे जवा नहीं दे एने भांगी तूटी जवा नहीं दे अने आपणने ए नौकानी अंदर सुख चैन थी सुखे थी शांति थी अपना लक्ष्य सुधी पहोंचाड़नार जो कोई पण होय एक सदगुरु अने सदगुरु मां पूरेपूरो विश्वास गुरुना वेणनो राखो विश्वास एम अहीं गाड़ी पण जीवन ना आंगणे जारे सदगुरु पधारे अने सदगुरु ने समर्पित करी देवामां आवे बस हवे तो त्यां गाड़ी माणस त्यां छेक भगवान सुधी पहोंची गयो मने प्राप्त थई गया अने एटला माटे तो प्रीतमे पण कही दीधुं કે બે ઉભા હોય ભગવાન ઉભા હોય અને ગુરુ પણ ઉભા હોય તો પહેલા કોને કોને મળવું કોને વંદન કરવા કે જેણે તમને ભગવાનનો માર્ગ બતાવ્યો આંગળી પકડીને તમને લઈ ગયા અંછેક પ્રભુ સુધી લાવીને મૂક્યા પહોંચાડ્યા એટલે પહેલો સૌથી પહેલા જે હોય તો ગુરુ છે તો ભગવાન પોતાના શ્રી મુખે પણ ગુરુ મહારાજને માટે એટલો જ ભાવ જ્યાં વશિષ્ઠજી મહારાજ સાથે ભગવાન સ્વયં યોગ વાસિષ્ઠમાં બેસે વશિષ્ઠજી યોગ વાસિષ્ઠનો એટલો સરસ ભાવ આપે છે કે અનેક પ્રશ્નો પણ ભગવાન પૂછે છે જગત શું છે માયા શું છે કેવી રીતે એમાંથી પાર ઉતરવું હવે ભગવાન સ્વયં વશિષ્ઠજી મહારાજ જેવા સદગુરુ જોડે સત્સંગ કરવા બેસતા હોય અને એટલા માટે કહ્યું કે દરેકે દરેક વ્યક્તિના જીવનમાં કોઈ એક માર્ગદર્શક એક સદગુરુની આવશ્યકતા છે કે જે આપણી આ જીવન ગાડીને સુરક્ષિત પહોંચાડી ભગવાન કૃષ્ણ તો પણ સદગુરુ છે રામ તો પણ સદગુરુ છે તો દરેકને ગુરુ સિવાય ક્યાંય પણ કોઈ પાર ન ઉતરી શકે પ્રીતમ સ્વામી કે ગુરુ વિના નુગરો ભરે જન તે જેહ મુવા પછી ઢોર અવતરે મુવા પછી ને જીવતે જીવતા ઢોર જેવું જીવન જીવતો જોઈએ છે કે ધર્મથી વિમુખ સદગુરુથી વિમુખ ક્યાંક કોક વ્યસનમાન ક્યાંક ખોટી વૃત્તિમાન ક્યાંક ખોટે આડા માર્ગે ચઢેલો જ હોય અને માતેલા હાડની માફક ફરતો હોય પછી વકરેલો ઉંદર કોઈને ગંઠે બિલાડીની હોમ થઈ જાય એમ સદગુરુ વગરનું જીવન ક્યાંક એવું કુમાર્ગે ખોટા માર્ગે જાય કે જે ડૂબે જ તૂટે જ લક્ષ્ય સુધી પહોંચવા જ ન દે અને એટલા માટે ભગવાન સ્વયં અહીંયા આગાડી સદગુરુનું મહાત્મા આપતા કહે છે કે જે ગુરુ વિના વગરનો છે, જેના જીવન નૌકા ગુરુને જ સોંપેલી નથી, એવો એ અહીંયા આગળ પ્રીતમ સ્વામીના શબ્દોમાં કહીએ, મર્યા પછી ને જીવતે જીવતા ઢોર જેવો. એટલા માટે કહ્યું આ જીવન નૌકાને સદગુરુના કરકમલોમાં સમર્પિત કરી દો, પછી એ નૌકામાં નિર્યાતે ઊંઘી જાવ ને, બે ફિકર થઈને. સામો કિનારો આવે તારે ઉઠાડવાના જ, એવું જ ભાઈ તારો કિનારો આવી ગયો ઉતર. અને સામો કિનારો એટલે કયો? આ બાજુ જન્મનો કિનારો, અને સામો કિનારો મૃત્યુ. ઉઠાડે, ઉઠાડીને નિરાતે લઈ જાય, બોલાવી પાસે બેસાડો, બાપો હવે હરી હેત કરી જાલો હાથ, પમાડો છો સીધા હવે ફરી થાપો. કેટલા ભાવથી કે મને પાર ઉતારી દેવાના. તો એવા ભાવથી ભગવાન પણ કહે છે કે આ જીવન નૌકાના સુકાની તરીકે સદગુરુને સ્થાપી દો. આ જીવન નૌકા જે દુર્લભ છે એ સુલભ થઈ જશે ભગવત કૃપાથી, ગુરુ કૃપાથી સામે કિનારે લઈ જશે. પહેલામાં જ કહ્યું કે ભગવાન તો જન્મ આપે છે, પણ જન્મને સુધારીને વ્યવસ્થિત પાર કોણ લઈ જાય છે? સદગુરુ. ગોવિંદ ના સર્જ્યા પડ્યા જીવ ઝાડ, આ ઝાડમાં ટોઈ ગયા પણ ગુરુ તેની મુક્તિ કરે તત્કાળ. ગુરુ મહારાજ એની મુક્તિ કરી આપે, ભલે ભગવાન રૂઠે પણ ગુરુના રૂઠે માર્ગદર્શન કોણ આપે? એટલા માટે કહ્યું આ સુલભ જે સાધન પ્રાપ્ત થયું છે, માનવ શરીરનું નૌકા મળ્યું છે, સરસ મજાનું સુંદર અને સાચા ને સારા સુકાની મળી જાય બેડો પાર. એમ કહેતા કે છે ભગવાન સત્સંગને આગળ ચલાવતા કે જે કોઈ વ્યક્તિ આ પ્રમાણે પોતાના જીવનને નિશ્ચિંત બનાવી દે, લક્ષ્ય સાથે આમ સાંધી દે, અનુસંધાન થઈ જાય સદગુરુ દ્વારા, તો એ તો પાર ઉતરી જાય. બહુ કિંમતીમાં કિંમતી છે, છતાંય સુલભ રીતે તમને પાર ઉતારી દે. કિંમતી છે એનો ઉપયોગ કરી લઈને, સદુપયોગ કરી લઈને. દુરુપયોગ તો થતો જ હોય, ચારે બાજુ થતો હોય, ક્યાંય બાકી નથી. દરેક જીવન વેડફાતું હોય છે અને રોળાતું હોય છે, પણ સદગુરુ જ એને ધોઈ સાફ કરી, મેલું રે મન સત્સંગે ધોજો રે. આ મન જે મેલું થાય ને સદગુરુની સાથેના સત્સંગથી એને ધોઈ શકાય. ખોટા હું પદને ખોજો રે, અને જે અહંકાર છે એને ધોવું પડે. કપડાં તો ડિટર્જન્ટથી, સાબુથી કે લોન્ડ્રીમાં કે મશીનમાં ધોવાઈ જાય, પણ મનને શેમાં ધોશો? ક્યાં ધોવાશે? કયું જળ જોઈશે? મેલું રે મન સત્સંગના જળથી ધોવાશે. તો આ જે સત્સંગ છે એ જ આપણને પાર ઉતારનાર છે. પણ જો અહીંયા આગળ ભગવાન કે છે આ ચૂક્યો તો જો ન તરે ભવસાગર નર સમાજ અસપાય. આવું માનવ તન પ્રાપ્ત કર્યા પછી પણ જો વ્યક્તિ ભવસાગર ન તરે, અધવચ્ચે ડૂબે, તો એને કેવો કહ્યો ભગવાને? સંસાર સાગર તો છે જ, જો એને તરી ગયું સદગુરુ પાસેથી કઈ જ્ઞાન મેળવીને, રસ્તો જોઈને, રસ્તો મેળવીને, તો કે સાચી વાત છે. પણ કદાચ આવું સરસમાં સરસ, કિંમતીમાં કિંમતી માનવ શરીર એટલી બધી સમજણ આપી છે, એટલી બધી બુદ્ધિ આપી છે, આ સૃષ્ટિમાં એટલી બુદ્ધિ ને એટલી સમજણ બીજા કોઈને નથી આપી. જો પશુ પક્ષી બધા જ, બીજી કોઈ પણ સૃષ્ટિ પ્રકૃતિને અનુકૂળ થઈ કે ક્યાં તો પ્રતિકૂળ થઈ, તો ક્યાં તો મરી જાય અને ક્યાં તો જે કઈ છે એનાથી જીવી લે. પણ વરસાદથી સહન કરી લે, ગરમી ટાઢ બધું સહન કરી લે પશુ પક્ષી. જે મળ્યું કાચું પાકું જ્યાંથી મળ્યું તે ખાઈ પણ લે. આમ માણસ એ પ્રમાણે નહીં કરે, ભાઈ મને ઠંડી લાગે છે, ઘર બનાવી લેવા દે, કપડા પહેરી લેવા દે, વરસાદ પડે છે છત્રીથી લાય બચી લઉં, કોઈ પશુ પક્ષી છત્રી રાખશે, કારણ કે એને સૂઝ આપી નથી. આપણને એમ થયું કે ભાઈ કાચું નથી પચતું કે નથી ખાઈ શકાતું, તો આપણે રાંધી લઈએ છીએ, કોઈ પશુએ રાંધ્યું તો પક્ષીએ. તો આમ માણસને ગતિ એની પાસે નથી ઉડવાની, તો વિમાને બનાવી લીધું, પક્ષીની માફક ઉડતા શીખ્યું, આવડ્યું કરી લીધું. એને તરતા નથી આવડતું, બીજા જીવોની માફક એને તરવાનું સાધન બનાવી લીધું. પ્રકૃતિની સામે સંઘર્ષ કરીને પોતાના જીવનને આગવું જીવતા શીખ્યો હોય તો માણસ. તો આવું મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, બુદ્ધિયુક્ત સારા નઠારાનો જે નિર્ણય વિવેક કરી શકે છે, નિર્ખીર વિવેક કરતા જેને આવડે છે, એવું આટલું સરસ શરીર તમને પ્રાપ્ત થયા પછી પણ જો માણસ એક પશુની માફક ઢોરની માફક પોતાના જીવનને વેડફીને જો ન તરે ભવસાગર, આ ભવસાગરને જો નથી તરી શકતો તો એના માટે કહ્યું એ માણસ અક્કલ વગરનો, મંદ બુદ્ધિ વાળો મૂર્ખ, સ્વકૃત નિંદક. એ નિંદાને પાત્ર છે કે આવું શરીર મળ્યા પછી જેમ કોઈ પણ સારામાં સારી મિલકત સંપત્તિ આપી હોય અને કેમ અને મા બાપ માથે હાથ મૂકીને કે બેટા સુખી થા, આ તને સોંપ્યું, અને પછી ધીરે ધીરે રમવા માન પીવા માન બધું ખતમ કરીને પહેરેલ કપડે ફાટલે કપડે રસ્તા ઉપર આવીને ઉભો રે, તો આખો સમાજ એને કહેશે જોને આ મૂર્ખો, જે શબ્દો વાપરો બધા શબ્દો વાપરે, કેમ કે બાપે આટલું બધું મૂકીને ગયો હતો આટલું, પણ આજે છે ભિખારી માફક રોડ પર આવી ગયો. સો કૃત નિંદક, એ અક્કલ વગરનો, બુદ્ધિ વગરનો મૂર્ખ અને નિંદાને પાત્ર. એને કોઈ કહેશે કે આ સજ્જન આ બહુ સારો માણસ છે, બધી મિલકત રોળી નાખીને ખતમ થઈને ખાવાના ઠેકાણા ના રહ્યા હોય, તો એના માટે પ્રભુ પોતાના શ્રીમુખે કહે છે કે આવો મૂર્ખ, આવો માનવ જન્મ પ્રાપ્ત થવા છતાંય જો એ ભગવત પ્રાપ્તિ નથી કરી શકતો, એ સત્સંગ નથી કરી શકતો, કે સદગતિ પ્રાપ્ત નથી કરી શકતો, એ માણસ નિંદાને પાત્ર છે, આવું કરે છે. સો કૃત, આવું કરવા વાળો નિંદક. અને બીજો લોકોની નિંદા કરવા વાળો હોય એ પણ મંદમતી છે, અને એના માટે કહ્યું આત્મહત્યારો. આપણે એમ માનીએ બહુ કંટાળી જઈએ, ખૂબ થાકી જઈએ જીવનથી, આપઘાત કરીએ તો મુક્તિ મળી જશે, ચાલો એટલું યાદ રાખજો. ક્યારે પણ આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. ક્યારે પણ કંટાળો થાકે, કોઈ પણ વ્યક્તિ કંટાળે કે થાકે જીવનથી અને લાય ને બધું ઊંચું મૂકી દેવાય છે, બે ટીકડા ખાઈ જઈએ પૂરું થઈ ગયું, થાકે કોઈ બોજથી, કોઈ પરિસ્થિતિ કોઈ સમસ્યાથી કોઈ દેવાથી કે આપી શકવાનો નથી, લપી જવા દે, પણ એથી સમસ્યાનું સમાધાન ખરું? તો લખી રાખવાનું કે આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો સાચો ઉકેલ નથી. એટલે ક્યારે પણ જીવનમાં એ વિચાર જ નહીં કરવાનો કે હું આપઘાત કરી નાખ. આત્મા હન ગતિ જાય, તો એ આત્મહત્યારો હોય એને કઈ સદગતિ મળશે ખરી? કોઈ દિવસ દુર્ગતિ જ થવાની, દુર્ગતિ જ થવાની. કારણ કે મરતી વખતે ક્લેશ લઈને જઈ રહ્યો છે. આઠમા અધ્યાયમાં ભગવાને કહ્યું યમ્યમ બાપી સ્મરણ ભાવમ તેજંતી અંતે કલેવરમ. જે માણસ મૃત્યુ વખતે જેવો ભાવ મનમાં રાખીને મરે છે, તમ તમે વેતિ કૌમતે સદા તદભાવ ભાવિતા. હે અર્જુન, એ પ્રમાણે એને એ તરફ એ માર્ગે જ ફરીથી જન્મ લેવો પડે છે. ક્લેશથી ક્લેશથી ને કારણે જો મૃત્યુને આપણે સ્વીકારી લઈએ તો હંમેશા બીજા જન્મે પણ એ ક્લેશ તમારા માથે તમારી છાતીએ આવીને બેસવાનો જ છે, નહીં છોડે તમે. એટલા માટે કહ્યું આત્માહન. જે આત્મહત્યારો છે ને ક્યારે સદગતિ મળતી નથી. એ જીવાત્મા ભમ્યા જ કરતો હોય, રઝળ્યા જ કરતો હોય, અને એવો રઝળે કે જ્યાં એવી એવી એને શરીર મળે, એવું વાતાવરણ સર્જાય કે ત્યાં આગળ જઈને પાછો ફરી દુખીને દુખી. તો હવે જે કઈ હોય તો આ જીવનમાં વસૂલ કરી દો ને, તો ફરી એ સામે આવે નહી, માથું માથું ભચકાય નહીં ત્યાં આગળ. મહાપુરુષો પોતાના જીવનના અંતે શરીરથી ખૂબ દુખી થાય, શરીરની ખૂબ પીડા હોય, પણ એ પીડાનો સ્વીકાર કરી લે. શંકરાચાર્ય, રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, આપણે સંતો, આપણે મહારાજે જુઓ બધા, કે પોતે અંત સમયે જે કઈ જે કઈ દર્દ હોય, જે કઈ શારીરિક પીડા હોય, એના માટે જાનકીદાસ મહારાજને 90 વર્ષની ઉંમરે લકવો અને પેરાલિસિસ થઈ ગયું. 7-7 ડોક્ટર હતા, કે આમ દવાને આમ એટલી ઉંમરે એટલે થયેલું, તો આમ ડોક્ટરને આમ મારે ધક્કો આઘાજીને પડે, ડોક્ટર નથી ઇન્જેક્શન જોતું, નથી દવા ખાવાની, શી જરૂર, ભલે શરીરને જે હા જે થવાનું ભલે થાય. પણ પછીથી ડોક્ટરે સમજાવ્યા, મહારાજ કોઈ મિલકત જેની હોય એ મિલકત કોણ સાચવે, તો કે જેની મિલકત હોય એ સાચવે. તો અત્યારે તમે અમારી મિલકત છો, અમારી ફરજ ખરીક નહીં તમને સાચવવાની. એટલે પછી એકાદ મિનિટ વિચાર કરીને હાર, કે જો તમને આપ્યું આ શરીર, જે કરવું એ કરો, પણ પોતાની ઈચ્છાથી. એ શરીર દ્વારા જેટલા જેટલા દુઃખ જેટલા કર્મ ભોગવી જતા એટલા ભોગવી જવા દો, જેથી ફરી પાછું ના આવવું પડે. હિસાબ વસૂલ થઈ જાય પછી એને ઘેર ફરી પગ મૂકવા જવું પડે. તો એમ આ માનવ શરીરમાં જે કઈ પીડા દુઃખ દર્દ આવે એને ભોગવી લીધા પછી ફરી એમાં આવવું પડતું.